એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક નજર કરવાના છીએ જે ભવિષ્ય વિશેની આપણી સમજને હચમચાવી શકે છે.
હા, આપણે વાત કરી રહ્યા છે યુવલ નો હરારીના પુસ્તક માનવમાંથી દેવ, ભવિષ્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિશે, હોમો ડ્યુસ. આ પુસ્તક ખરેખર આપણને વિચારતા કરી મૂકે છે કે માનવતા આખરે જઈ ક્યાં રહી છે.
સાચી વાત, અને આ અગત્યનું છે કારણ કે પુસ્તક જે મુદ્દા ઉઠાવે છે ને એ હવે ખાલી કલ્પના નથી રહ્યા.
બરાબર.
માનવજાતિની જે મહત્વાકાંક્ષાઓ છે, અમર બનવું, હંમેશા ખુશ રહેવું, અને પેલી શું કહેવાય, ભગવાન જેવી શક્તિઓ મેળવવી,
હા, સર્જન કરવાની શક્તિ,
આ બધું હવે સાયન્સ ફિક્શન નથી પણ વૈજ્ઞાનિક સંશોધનના આમ તો લક્ષ્યો બની રહ્યા છે.
અને આ લક્ષ્યો પાછળ જે ટેકનોલોજી છે, બાયોટેક, એઆઈ, જેનેટિક એન્જિનિયરિંગ, એ આપણા જૂના મૂલ્યોને, ખાસ કરીને પેલી વ્યક્તિની સ્વતંત્રતા,
હા, મુક્ત ઈચ્છાવાળી વાત,
આમ સીધો પડકાર ફેંકી રહી છે. આપણે દુષ્કાળ, રોગચાળો, યુદ્ધ જેવી જૂની સમસ્યાઓ પર ઘણું નિયંત્રણ મેળવ્યું, એ વાત સાચી. પણ હવે પ્રશ્ન એ છે કે આગળ શું? શું આપણે જાણીએ છીએ કે આપણે કેવું ભવિષ્ય બનાવી રહ્યા છીએ? અજાણતા જ.
આ પુસ્તક એ જ દિશામાં આપણને લઈ જાય છે. કોઈ ભવિષ્યવાણી નથી કરતું, પણ અત્યારે જે ચાલી રહ્યું છે એના આધારે કયા રસ્તા ખુલી શકે છે એ બતાવે છે. તો ચાલો શરૂ કરીએ આ સફર. પહેલા લેખકની વાત કરીએ, યુવલ નોઆ હરારી. આમ તો હવે જાણીતું નામ છે, પણ એમના વિશે થોડું જણાવશો અને એમનો દ્રષ્ટિકોણ આટલો ખાસ કેમ ગણાય છે?
ચોક્કસ. હરારી ઇઝરાયેલના ઇતિહાસકાર છે, જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. એમની ખાસિયત છે મેક્રો હિસ્ટ્રી.
મેક્રો હિસ્ટ્રી
એટલે
કે ઇતિહાસને બહુ જ મોટા કેનવાસ પર જુઓ, માત્ર ઘટનાઓ નહીં પણ લાંબા ગાળાના પ્રવાહો, એમાં જીવ વિજ્ઞાન, માનવશાસ્ત્ર, અર્થશાસ્ત્ર બધાને જોડીને માનવજાતિની આખી સફરનું વિશ્લેષણ કરે છે.
એટલે કે ખાલી રાજા મહારાજા કે યુદ્ધોની વાત નહીં પણ માનવતાના વિકાસના મૂળભૂત તત્વ સમજાવવાનો પ્રયાસ.
એમનું પહેલું પુસ્તક સેપિયન્સ એ તો બહુ જ પ્રખ્યાત થયું હતું. એમાં પણ આ જ અભિગમ હતો, ખરું ને?
બરાબર. અને હોમો ડ્યુસ એનો જ તાર્કિક આગળનો ભાગ છે એમ કહી શકાય. એમનો દ્રષ્ટિકોણ એટલે વિશિષ્ટ છે કારણ કે તેઓ કોઈ ટેકનોલોજી ગુરુ નથી કે ભવિષ્યવેત્તા નથી, એ ઇતિહાસકાર છે. તેઓ સમજે છે કે માનવ સમાજ કેવી રીતે કાલ્પનિક વાસ્તવિકતાઓ પર ચાલે છે.
કાલ્પનિક વાસ્તવિકતાઓ જેમ કે
પૈસા, રાષ્ટ્ર, ધર્મ, માનવ અધિકાર, આ બધી વસ્તુઓ ભૌતિક નથી પણ આપણે સૌ એમાં માનીએ છીએ એટલે શક્તિશાળી બને છે.
બરાબર. એટલે એ ભવિષ્યને ખાલી નવા ગેજેટ્સ આવશે એ રીતે નથી જોતા. ના, બિલકુલ નહીં. એ જુએ છે કે આપણી માન્યતાઓ, આપણા મૂલ્યો અને શક્તિના જે માળખા છે એમાં કેવા ફેરફાર આવી શકે છે. અને ખાસ કરીને જીવન વિજ્ઞાન અને આઈટી, આ બેનું મિશ્રણ આપણી જે માનવતાવાદી વિચારધારા છે એને કેવી રીતે પડકારી રહ્યું છે. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? હરારીની મૂળ દલીલ એ છે કે આપણે, એટલે કે માનવતાએ, 20મી સદીમાં 3 મોટી સમસ્યાઓ, ભૂખમરો, બીમારી અને હિંસા પર ઘણું બધું નિયંત્રણ મેળવી લીધું છે.
હા, એમ તો કહી શકાય. સંપૂર્ણ નાબૂદ નથી થઈ પણ પહેલા જેવી કુદરતી આફત નથી રહી. હવે એ ટેકનિકલ સમસ્યાઓ જેવી લાગે છે જેને ઉકેલી શકાય.
બરાબર. અને આ સફળતાને કારણે હવે 21મી સદીમાં માનવતા નવા લક્ષ્યો તરફ જોઈ રહી છે, એવા લક્ષ્યો જે પહેલા આપણે ખાલી દેવી દેવતાઓ માટે જ વિચારતા.
જેમ કે અમરત્વ, એટલે કે મૃત્યુ પર વિજય, હંમેશા ખુશ રહેવું, અને પેલી દેવી શક્તિઓ, જીવન બનાવવાની, ડિઝાઇન કરવાની ક્ષમતા, જાણે હોમો સેપિયન્સમાંથી હોમો ડીએસ બનવા તરફ.
હા, દેવ માનવ. પણ અહીં જ એક મોટો પેચ છે. આ દેવ જેવા લક્ષ્યો મેળવવા માટે આપણે જે ટેકનોલોજી બનાવી રહ્યા છીએ, બાયોટેક, એઆઈ, એ જ ટેકનોલોજી આપણા માનવતાવાદના પાયાના ખ્યાલોને,
એટલે કે મુક્ત ઈચ્છા, વ્યક્તિનું મહત્વ, એ બધાને,
હા, એને જ નબળા પાડી રહી છે.
ઓ, એટલે પુસ્તકનો મુખ્ય સવાલ એ છે કે જ્યારે ખૂબ જ બુદ્ધિશાળી પણ જેને કોઈ લાગણી નથી એવા એલ્ગોરિધમ્સ આપણને આપણા કરતાં વધુ સારી રીતે ઓળખવા માંડશે ત્યારે પેલી વ્યક્તિની સ્વતંત્રતા, માનવ અનુભવ, જીવનનો અર્થ, એ બધાનું શું થશે? શું આપણે એવી દુનિયા બનાવી રહ્યા છીએ જ્યાં માણસ પોતે જ, શું કહેવાય, બિનજરૂરી બની જાય?
ફરી કહું છું, આ કોઈ ભવિષ્યવાણી નથી, પણ એક વિચારવા જેવી દિશા છે, એક ચેતવણી જેવું.
ચાલો આ નવા માનવ એજન્ડાની થોડી વધુ વાત કરીએ. અમરત્વ, સુખ, દેવત્વ, આ શબ્દો બહુ મોટા લાગે છે. હરારી એને કઈ રીતે જુએ છે?
હરારી અમરત્વ માટે ઇમોર્ટેલિટી શબ્દ વાપરે છે. એટલે કે અકસ્માત કે હિંસાથી મૃત્યુ થાય એ અલગ વાત છે, પણ વૃદ્ધાવસ્થા કે બીમારીથી મૃત્યુ ન પામવું.
એટલે મૃત્યુ એક ટેકનિકલ પ્રોબ્લેમ.
હા, જેને કદાચ જેનેટિક એન્જિનિયરિંગથી, નેનો રોબોટ્સથી ઉકેલી શકાય. ગૂગલ જેવી કંપનીઓ આના પર કામ કરી પણ રહી છે.
અને સુખ, શું આપણે ખરેખર સુખને પણ એન્જિનિયર કરી શકીશું? એ કઈ રીતે?
જુઓ, જીવવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ કહે છે કે સુખ, દુઃખ, આ બધી લાગણીઓ મગજમાં થતી બાયોકેમિકલ પ્રક્રિયાઓ છે. જો એમ હોય તો સૈદ્ધાંતિક રીતે શક્ય છે કે દવાઓથી, જનીનોમાં ફેરફાર કરીને કે પછી સીધા મગજને ઉત્તેજિત કરીને આપણે કાયમી સુખની સ્થિતિ મેળવી શકીએ.
આ સાંભળીને થોડું અજીબ લાગે છે, જાણે આપણી લાગણીઓ પણ હેક થઈ શકે.
હા, અને એનો અર્થ એ પણ થાય કે સુખની શોધ બહારની દુનિયામાં નહીં, પણ શરીરની અંદર બાયોકેમિકલ લેવલ પર થાય.
અને ત્રીજું લક્ષ્ય, દેવત્વ, એનો શું અર્થ છે?
દેવત્વ એટલે ભગવાન જેવી શક્તિઓ, જેમ કે જેનેટિક એન્જિનિયરિંગથી નવા જીવો બનાવવા, માણસના મગજને કમ્પ્યુટર સાથે જોડવું, સાયબોગ્સ બનાવવા, એવી એઆઈ બનાવવી જે માણસ કરતાં વધુ બુદ્ધિશાળી હોય.
ઓહો,
આ બધું આપણને પ્રકૃતિ પર અભૂતપૂર્વ નિયંત્રણ આપે છે, જે પરંપરાગત રીતે દેવતાઓનું કામ મનાતું. આ જે અપગ્રેડેડ માનવ હશે એ જ હોમોડેયસ.
પણ તમે કહ્યું એમ, આ બધું આપણા અત્યારના મૂલ્યો સાથે, ખાસ કરીને માનવતાવાદ અને મુક્ત ઈચ્છા સાથે કેવી રીતે ટકરાય છે?
અહીં જ મુખ્ય મુદ્દો છે. છેલ્લા અમુક સદીઓથી માનવતાવાદ, હ્યુમનિઝમ, આપણી મુખ્ય વિચારધારા જેવી રહી છે.
હા, કહી શકાય.
એ કહે છે કે સત્તા અને અર્થનું સ્ત્રોત માણસ પોતે છે, એનો અનુભવ, એની લાગણીઓ, એની પસંદગીઓ. લોકશાહી છે તો મતદાર શ્રેષ્ઠ જાણે છે, મુક્ત બજાર છે તો ગ્રાહક હંમેશા સાચો, કળા છે તો સૌંદર્ય જોનારની આંખમાં. આ બધું માનવ અનુભવની સર્વોપરિતા પર આધારિત છે.
અને આ બધાનો પાયો છે મુક્ત ઈચ્છા, કે હું મારા નિર્ણયો જાતે લઉં છું, હું સ્વતંત્ર છું. પણ શું વિજ્ઞાન આ માને છે?
ના, અહીં જ વિજ્ઞાન, ખાસ કરીને ન્યુરોસાયન્સ અને બિહેવિયરલ ઇકોનોમિક્સ આપણને ચોંકાવી રહ્યું છે. એ લોકો કહે છે કે આપણી મુક્ત ઈચ્છા કદાચ એક ભ્રમણા છે.
ભ્રમણા? કઈ રીતે?
આપણા નિર્ણયો, આપણી લાગણીઓ, એ બધું આપણા જનીનો, હોર્મોન્સ, મગજમાં થતી જટિલ બાયોકેમિકલ પ્રક્રિયાઓનું પરિણામ છે. આપણને એની ખબર નથી પડતી, પણ એ જ આપણને ચલાવે છે. પ્રયોગોમાં તો એવું પણ જોવા મળ્યું છે કે વૈજ્ઞાનિકો આપણા મગજની પ્રવૃત્તિ જોઈને આપણે સભાનપણે નક્કી કરીએ એની સેકન્ડો પહેલા કહી શકે છે કે આપણે શું પસંદ કરવાના છીએ.
જો એમ હોય તો પછી આનો અર્થ શું થયો? શું આપણે ખાલી જૈવિક મશીન છીએ? જો મુક્ત ઈચ્છા જ ન હોય તો પછી વ્યક્તિગત જવાબદારીનો શું મતલબ? લોકશાહીનો આધાર શું રહે? આ તો બહુ ગંભીર સવાલો છે.
બિલકુલ, અને હરારી એટલે જ કહે છે કે આપણે હેક કરી શકાય તેવા પ્રાણીઓ બની રહ્યા છીએ. હેકેબલ એનિમલ્સ.
હેક કરી શકાય તેવા?
હા, જેમ જેમ આપણે આપણી બાયોમેટ્રિક માહિતી, આપણી ઓનલાઈન એક્ટિવિટી, આપણી પસંદ નાપસંદ, આ બધો ડેટા વધુને વધુ શેર કરતા જઈએ છીએ, તેમ તેમ બહારના એલ્ગોરિધમ્સ, સરકારો હોય કે મોટી કંપનીઓ, આપણને આપણા કરતાં વધુ સારી રીતે સમજવા લાગે છે. એ આપણી લાગણીઓ સમજી શકે છે, આપણી પસંદગીઓની આગાહી કરી શકે છે, અને કદાચ આપણને ખબર પણ ન પડે એમ આપણને પ્રભાવિત પણ કરી શકે છે.
આ તો અત્યારે પણ થોડું ઘણું થઈ રહ્યું છે ને. સોશિયલ મીડિયા પર જે દેખાય છે, ઓનલાઈન જાહેરાતો આવે છે, જે ભલામણો મળે છે, એ બધું આ જ દિશામાં છે ને?
ચોક્કસ, આ તો શરૂઆત છે. અને આનાથી પણ એક ડગલું આગળનો મુદ્દો છે, બુદ્ધિ, ઇન્ટેલિજન્સ અને ચેતના, કોન્શિયસનેસનું અલગ પડવું.
બુદ્ધિ અને ચેતનાનું અલગ પડવું એ કઈ રીતે?
અત્યાર સુધી ઇતિહાસમાં એવું હતું કે ઉચ્ચ બુદ્ધિ હંમેશા ચેતના સાથે જોડાયેલી હતી. માણસો કે બીજા બુદ્ધિશાળી પ્રાણીઓ એ બધા સુખ, દુઃખ, ડર જેવી લાગણીઓ એટલે કે ચેતના અનુભવી શકે છે.
બરાબર.
પણ એઆઈ આખું ચિત્ર બદલી રહ્યું છે. શું એવું બની શકે કે એઆઈ ખૂબ જ બુદ્ધિશાળી હોય, ગણતરી કરી શકે, સમસ્યા હલ કરી શકે, પ્લાનિંગ કરી શકે, પણ એને કોઈ લાગણી જ ન હોય, કોઈ અનુભવ જ ન હોય?
શક્ય છે.
હા, હરારી દલીલ કરે છે કે આ શક્ય છે અને કદાચ આવું જ થશે. એઆઈ બિનસભાન રહીને પણ મોટાભાગના કામ જે બુદ્ધિ માંગી લે છે એ માણસો કરતાં વધુ સારી રીતે કરી શકે છે.
તો એમાં ચિંતા શું છે?
ચિંતા એ છે કે જો ભવિષ્યમાં આર્થિક મૂલ્ય માત્ર બુદ્ધિનું જ હોય, ચેતનાનું નહીં, તો પછી માણસોનું શું થશે?
શું આનાથી મોટા પાયે બેરોજગારી આવશે? પેલો હરારી જેને યુઝલેસ ક્લાસ કહે છે.
યુઝલેસ ક્લાસ? હા, એ એક બહુ ગંભીર સંભાવના છે. જો એઆઈ મોટાભાગના કામ લઈ લે તો કરોડો લોકો આર્થિક રીતે નકામા બની શકે છે. અને આ ખાલી આર્થિક સમસ્યા નથી, આ અસ્તિત્વનો સવાલ છે. જો સમાજમાં તમારું કોઈ આર્થિક યોગદાન જ ન હોય તો તમારું સ્થાન શું? શું ચેતના પોતે જ મૂલ્યહીન બની જશે?
આ બધા વિચારો આપણને એક નવી સંભવિત વિચારધારા તરફ દોરી જાય છે, જેને હરારી ડેટાઇઝમ કહે છે. ડેટાઇઝમ આ શું છે વળી?
ડેટાઇઝમ એ એક ઉભરતો વિશ્વ દૃષ્ટિકોણ છે. એ માને છે કે આખું બ્રહ્માંડ ડેટાના પ્રવાહથી બનેલું છે અને કોઈ પણ વસ્તુ, પછી એ જીવ હોય, સંસ્થા હોય કે સમાજ, એનું મૂલ્ય એના પરથી નક્કી થાય કે તે ડેટા પ્રોસેસિંગમાં કેટલું યોગદાન આપે છે.
ઓકે, એટલે આપણે બધા માણસો પણ?
હા, ડેટાઇઝમ મુજબ બધા સજીવો મૂળભૂત રીતે બાયોકેમિકલ અલ્ગોરિધમ્સ છે.
તો ડેટાઇઝમ માટે સૌથી અગત્યનું શું છે? માહિતીનો પ્રવાહ, ડેટા ફ્લો.
બરાબર. ડેટાઇઝમનો અંતિમ ધ્યેય એક એવી વૈશ્વિક ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ બનાવવાનો છે જ્યાં બધો ડેટા મુક્તપણે વહે અને પ્રોસેસ થાય. પેલું ઇન્ટરનેટ ઓફ ઓલ થિંગ્સ જેવું કંઈક.
અને એમાં માણસનો અનુભવ, એનું શું?
માનવ અનુભવો ત્યારે જ મૂલ્યવાન ગણાય જ્યારે તેને ડેટામાં ફેરવીને સિસ્ટમ સાથે શેર કરી શકાય.
એટલે મારી અંગત લાગણીઓ, મારા વિચારો, મારી પ્રાઇવેસી, એ બધું ગૌણ. મુખ્ય વસ્તુ એ કે હું કેટલો ડેટા બનાવું અને શેર કરું. આ તો ખરેખર ચિંતાજનક લાગે છે, ખાસ કરીને આપણા દેશમાં અત્યારે ડેટા પ્રાઇવેસી, આધાર, આ બધી બાબતો પર આટલી ચર્ચા ચાલે છે ત્યારે.
હા, ડેટાઇઝમ વ્યક્તિની સ્વાયત્તતા અને ગોપનીયતાને માહિતીના મુક્ત પ્રવાહમાં એક અડચણ તરીકે જોઈ શકે છે. એ માને છે કે અલ્ગોરિધમ્સ આપણા કરતાં વધુ સારા નિર્ણયો લઈ શકે છે કારણ કે તે વધુ ડેટા પ્રોસેસ કરી શકે છે, એટલે સત્તા તેમને સોંપી દેવી જોઈએ. કદાચ પેલી હોમોડિયસ બનવાની ઈચ્છા પણ આ મોટા ડેટા દેવ તરફનું એક પગરું જ હોય.
તો આટલી બધી જટિલ અને ક્યારેક તો ડરાવણી વાતો પછી આપણે આ પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશાઓ કે બોધપાઠ લઈ શકીએ?
પહેલો અને સૌથી મુખ્ય સંદેશ તો એ જ છે કે માનવતાના લક્ષ્યો હવે બદલાઈ રહ્યા છે. આપણે ખાલી ટકી રહેવા માટે નથી જીવી રહ્યા, પણ આપણી જાતને અપગ્રેડ કરવા, દેવ જેવી શક્તિઓ મેળવવા તરફ જઈ રહ્યા છીએ. આના પરિણામો વિશે વિચારવું બહુ જરૂરી છે.
હા, અને બીજો મુદ્દો પેલો મુક્ત ઈચ્છાવાળો. વિજ્ઞાન આપણને કહી રહ્યું છે કે આપણે કદાચ એટલા સ્વતંત્ર નથી જેટલો આપણે માનીએ છીએ. આ આપણને આપણા પોતાના નિર્ણયો પર, આપણી માન્યતાઓ પર અને આપણને જે અલ્ગોરિધમ્સ ચલાવે છે એના પર વધુ ધ્યાન આપવા પ્રેરે છે. આપણે ઓનલાઈન જે જોઈએ છીએ, ખરીદીએ છીએ, એમાં કેટલું આપણું પોતાનું છે?
એવી દુનિયા જોઈએ છીએ જ્યાં માણસના અનુભવ કરતાં ડેટાના પ્રવાહને વધુ મહત્ત્વ મળે, જ્યાં પ્રાઇવસી જેવી વસ્તુઓ નકામી ગણાય.
ચોક્કસ. અને ચોથો મુદ્દો, પેલું બુદ્ધિ અને ચેતનાનું અલગ પડવું. શું આપણે એવી સિસ્ટમ તરફ જઈ રહ્યા છીએ જે ફક્ત બુદ્ધિને જ મહત્ત્વ આપે અને લાગણીઓ, અનુભવો, ચેતનાને અવગણે? જો હા, તો માણસ હોવાનો અર્થ શું રહેશે? આ બધા સવાલો ટેકનોલોજીના નથી, પણ આપણા મૂલ્યોના છે, આપણે કેવો સમાજ ઈચ્છીએ છીએ તેના છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે આમ મગજમાં રહી જાય. જેમ કે હરારી કહે છે, સજીવો અલ્ગોરિધમ્સ છે. આ એક જ વાક્ય આમ માનવ હોવાના ગર્વને હચમચાવી દે છે.
હા, સાચી વાત. અને બીજો એક વિચાર જે મને બહુ જ
અત્યારના સમયને લાગુ પડે એવો લાગ્યો એ સેન્સરશિપ વિશે છે. હરારી કહે છે કે પહેલાના જમાનામાં સેન્સરશિપ માહિતી રોકીને થતી હતી,
બરાબર,
અને હવેના જમાનામાં સેન્સરશિપ એટલી બધી બિનજરૂરી માહિતીનો મારો ચલાવીને થાય છે કે અગત્યની વાત ક્યાંય દબાઈ જાય, લોકોનું ધ્યાન જ ભટકી જાય. માહિતીનો યુગ છે, પણ સાચી વાત શોધવી વધુ અઘરી બની ગઈ છે.
અને એક ત્રીજો વિચાર જે ખરેખર ઠંડક પ્રસરાવી દે એવો છે, એ છે પ્રાણીઓ સાથેના આપણા વર્તન વિશે.
હા, એ શું છે?
હરારી કહે છે કે આપણે જે રીતે પ્રાણીઓ સાથે વર્તન કરીએ છીએ, આપણી શ્રેષ્ઠતાના આધારે એમનું શોષણ કરીએ છીએ, કદાચ ભવિષ્યમાં જે અપગ્રેડેડ માનવો હશે અથવા સુપર એઆઈ હશે એ સામાન્ય માનવો સાથે આવું જ વર્તન કરે તો?
ઓહો, આ તો ખરેખર વિચારવા જેવું છે. આપણને આપણો જ અરીસો બતાવે છે.
તો આ બધા ઊંડા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, આપણે શું કરી શકીએ?
સૌથી પહેલી વસ્તુ તો જાગૃત થવું, સભાન બનવું. ટેકનોલોજી આપણા જીવનને, આપણા નિર્ણયોને કેવી રીતે અસર કરી રહી છે એ સમજવું. આપણો ડેટા ક્યાં જાય છે, કોણ વાપરે છે, એના વિશે સવાલ પૂછવા. બીજું, વિવેચનાત્મક રીતે વિચારવું. જે માહિતી સામે આવે એને એમ જ સ્વીકારી ન લેવી. પોતાના પૂર્વગ્રહોને પણ તપાસવા. શું હું ખરેખર મારી રીતે વિચારી રહ્યો છું કે કોઈ અલ્ગોરિધમ મને દોરી રહ્યો છે?
ત્રીજું, એવા કૌશલ્યો પર ધ્યાન આપવું જે એઆઈ માટે અત્યારે અઘરા છે, જેમ કે સર્જનાત્મકતા, ભાવનાત્મક સમજ, જટિલ સમસ્યાઓનો ઉકેલ, સહાનુભૂતિ. કદાચ ભવિષ્યમાં આ જ માનવીય ગુણો સૌથી વધુ કિંમતી હશે.
અને છેલ્લે, આ મુદ્દાઓ પર વાત કરવી, ચર્ચા કરવી, એઆઈનું નિયમન, ડેટા પ્રાઇવસી, માનવીય મૂલ્યોનું ભવિષ્ય, આ બધા વિશે સમાજમાં વધુ વાત થવી જોઈએ. આ ખાલી નિષ્ણાતોની વાત નથી, આપણા બધાના ભવિષ્યનો સવાલ છે.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે ભવિષ્ય નક્કી નથી. ટેકનોલોજી આપણને ઘણા રસ્તા બતાવે છે, પણ કયો રસ્તો પકડવો એ આપણા હાથમાં છે. પેલો ડેટાઇઝમનો વિચાર મને ખાસ કરીને ચોંકાવનારો લાગ્યો, કે આપણે અજાણતા જ એવી વિચારધારા તરફ ધકેલાઈ શકીએ જે માણસને જ બીજા નંબરે મૂકી દે.
મને પણ પેલો મુક્ત ઈચ્છા પરનો વૈજ્ઞાનિક પડકાર બહુ વિચારવા જેવો લાગ્યો. આપણે આપણી જાતને કેટલી સ્વતંત્ર માનીએ છીએ, પણ કદાચ આપણે જૈવિક અને હવે તો ડિજિટલ અલ્ગોરિધમ્સથી કેટલા બધે બંધાયેલા છીએ. આ પુસ્તક કોઈ સહેલા જવાબો નથી આપતું, પણ સાચા અને ક્યારેક અસ્વસ્થ કરી દે તેવા સવાલો પૂછવા મજબૂર કરે છે, અને એ જ એની સૌથી મોટી તાકાત છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવો વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.